તારીખ 27/1/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 295 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 226
સાથે સાથે રાગાંશ પણ છે અને વિતરાગતા અને શાંતિ નિવેદન પણ છે. ચાર બોલેલી છે. જો કે દ્રષ્ટિ અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી. શ્રદ્ધાનો વિષય ત્રિકાળી સામાન્ય ધ્રુવ પરંપરાના ભાવ એટલો જ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા પોતા સ્વરૂપે જે તત્વને શ્રદ્ધે છે તે તત્વ પરંપરાના ભાવ પરમપદ પરમેશ્વર પદ પરમેશ્વર પદની શ્રદ્ધાથી પર્યાયમાં પરમેશ્વર પણ પ્રગટ થાય છે, પરમેશ્વર થવાય છે. પરમેશ્વર પદ મૂળ સ્વરૂપે પોતે છે એની શ્રદ્ધા એ પદને પ્રસિદ્ધ કરે છે અથવા એવી દશા થઈને ઉભી રહે છે. એ અભેદ પદ છે, એમાં અપેક્ષા ગુણભેદોનો સમાવેશ હોવા છતાં દિવ્યાનુરૂપ એમ કહે છે કે ત્રિકાળી ધ્રુવ પરંપરાનો ભાવ અનંત ગુણનો પિંડ છે. શ્રદ્ધાનું પણ એમાં છે, શ્રદ્ધા જેને શ્રદ્ધે છે એનાથી પણ એ વ્યાપક છે, જ્ઞાનથી વ્યાપક છે, શ્રદ્ધાથી વ્યાપક છે, આનંદથી વ્યાપક છે, પ્રભુતા આદિ અનેક ગુણોથી વ્યાપક છે. એમ સર્વગુણો એમાં હોવા છતાં ગુણોના ભેદો એમાં સ્વીકાર નથી, અથવા શ્રદ્ધા ગુણોના ભેદને શ્રદ્ધતી નથી. ત્યાં ગુણોના ભેદો પણ છે, ભિન્ન ભિન્ન ગુણો પણ છે, અને અનંત ગુણોનો અભેદ એકરૂપ એવું દ્રવ્યત્વ પણ ત્યાં છે. દ્રવ્ય સ્વભાવ જેને કહીએ તો એમાં દ્રવ સ્વભાવ તે શ્રદ્ધાનો અભેદ, દ્રવ્ય સ્વભાવ તે શ્રદ્ધાનો વિષય છે, ગુણભેદ તે શ્રદ્ધાનો વિષય નથી. તેથી જ્ઞાનમાં પણ અભેદની મુખ્યતા થાય છે. જ્ઞાનના ગુણભેદનો સ્વીકાર થવા છતાં ગુણભેદની મુખ્યતા થતી નથી. ફરીથી તો જ્ઞાન ગુણભેદોને જાણે છે, જાણે છે એટલે પોતામાં છે એમ સ્વીકારે છે, અને અનંત ગુણોની અભેદતાને પણ જ્ઞાન જાણે છે. જ્ઞાનમાં બંને વિરુદ્ધ વિષયનું જાણવું થાય છે, અથવા અભેદને અભેદ સ્વરૂપે પોતાને જાણે છે, અને ભેદને એ ભેદ સ્વરૂપે પોતાને જ્ઞાન જાણે છે. એમ જ્ઞાનને બંને નહીં છે. 143 ગાથા પાસે 26 શ્લોક લીધા, એમાં ભેદ અભેદ બંને પડખા લીધા છે. શુદ્ધ અશુદ્ધ ને નિત્ય અનિત્ય ને ભેદ અભેદ બંને પડખા લીધા છે. જ્ઞાનમાં બે વિરુદ્ધ વિષયોનો સ્વીકાર હોવા છતાં શ્રદ્ધા અભેદને શ્રદ્ધતી હોવાથી જ્ઞાનમાં મુખ્યતા અભેદની થાય છે, ભેદની મુખ્યતા થતી નથી. કેમ કે નિયમ એવો છે કે જેનું શ્રદ્ધાન એની મુખ્યતા, જો પરનું શ્રદ્ધાન તો પરની મુખ્યતા, પરની એટલી મુખ્યતા પરના શ્રદ્ધાને કાળે કે જ્ઞાનથી એમ વિચાર કરે કે હું પરમેશ્વર પદે સર્વથી સર્વોત્કૃષ્ટને મુખ્યતા કરવા લાયક છું, એવો વિચાર કરે એ બેકાર જાય. વિચાર કરે છે શાસ્ત્રમાંથી કે મારું પરમેશ્વર પદ છે, સર્વોત્કૃષ્ટ તત્વ જગતમાં હું છું, એ જ મારે મુખ્ય છે, એ જ મુખ્ય થવા લાયક હોવા લાયક છે. શ્રદ્ધા ન ફરે તો જ્ઞાનમાં મુખ્યતા એ ન થાય. વાસ્તવિકપણે સહજપણે પછી દ્રષ્ટિથી શ્રદ્ધાંતિ, દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધાંતિ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી. જ્યારે ગુણભેદનો સ્વીકાર નથી તો પર્યાય તો દૂર છે, જરા ગુણભેદથી પર્યાય દૂર છે. કેમ કે ગુણભેદ તો સામાન્યના જ ભેદો છે, વિશેષ સામાન્યના જ વિશેષ છે. પર્યાય છે એ તો પરિણમતું તત્વ છે, અનિત્ય તત્વ છે ને આ નિત્ય તત્વ છે, એમાં તો થોડું અંતર વિશેષ છે એટલે એનો સ્વીકાર નથી. એ પર્યાયનો સ્વીકાર નથી, એમાં સમ્યક દર્શનથી માંડી મુનિ દશાથી માંડી કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા પર્યંતની કોઈ દશાનો એમાં સ્વીકાર નથી. જેની શ્રદ્ધા છે એમાં સ્થિર થવાય છે, જેની શ્રદ્ધા છે એની જ્ઞાનને મુખ્યતા રહે છે. એમ જ્ઞાન અને આચરણ જાણે કે શ્રદ્ધાને અનુસરે છે, અથવા તો જ્ઞાન ને આચરણને શ્રદ્ધાના સમ્યકપણાથી સમ્યકપણાનું વિશેષણ પણ લાગે છે. ત્યાં સુધી તો એને વિશેષણ લાગતું નથી, જોકે ત્યાં સુધી સ્વરૂપ સ્થિરતા નથી હોતી. પણ જગતમાં બાહ્ય પરિણામને ચારિત્ર કહેવાનો વ્યવહાર છે, એ ચારિત્ર પણ સમ્યક ચારિત્ર છે એવું સમ્યક શ્રદ્ધાવાળાને લાગુ પડે છે, એવો વ્યવહાર અસમ્યક શ્રદ્ધાવાળા મિથ્યા શ્રદ્ધાવાળાને લાગુ પડતો નથી. કેમ કે દ્રવ્યલિંગી અને ભાવલિંગીના પંચભંગ મહાવ્રત આદિ વ્યવહાર એક સરખા છે, તો પણ ભાવલિંગી સંતનું એ સમ્યક ચારિત્રના ભેદમાં જાય છે વ્યવહાર ચારિત્ર. દ્રવ્યલિંગીને એ સમ્યક ચારિત્રનો અંશ ગણાતો નથી. ખરેખર તો એ પણ ઉપચાર છે, ભાવલિંગીને પણ એ ઉપચાર છે. સમ્યક ચારિત્ર તો સ્વરૂપ સ્થિરતા જેટલું જ સમ્યક ચારિત્ર છે, છતાં પણ એના વ્યવહારને અસમ્યકપણું કહેવાતું નથી. એનું અસમ્યક ચારિત્ર છે એમ નથી કહેવાતું. વ્યવહાર ચારિત્ર છે, રાગરૂપ ચારિત્ર છે, એમાં દુઃખરૂપ ભાવ છે, નિષેધવા લાયક છે, એનો અભાવ કરે છે, એ બધી વાત સાચી, પણ એને અસમ્યક એવું વિશેષણ ન લાગુ પડે. જ્ઞાન કોઈ પણ જ્ઞેયમાં જાય, જ્ઞાનનો ઉપયોગ કોઈ પણ જ્ઞેયને વિષય કરે, સામે જે કોઈ જ્ઞેય આવે તેને વિષય કરે. પણ સ્વરૂપ જ્ઞાન જેને છે એનું સર્વ જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય છે. મિથ્યા દ્રષ્ટિને તો સ્વરૂપનો ઉપયોગ કે પરિણતિ કાંઈ નથી, ઉપયોગ કે લબ્ધ કાંઈ નથી, તો એનું સર્વ જ્ઞાન અસમ્યક કહેવાય છે. વિચાર કરે કે આત્મા પરમાનંદ સ્વરૂપ છે તો એ અસમ્યક વિચાર છે. સ્વરૂપનો વિચાર પણ એને અસમ્ય જ્ઞાનમાં જાય છે, મિથ્યા જ્ઞાનમાં જાય છે. સમ્યક દ્રષ્ટિનો બહારનો ઉપયોગ, બીજા પદાર્થ પ્રત્યેનો ઉપયોગ, ભલે એ ઉપયોગ એને નિર્જરાનું કારણ નથી પણ સત્તા અવલંબનશીલ જ્ઞાન છે, નિષેધવા લાયક છે, એનાથી સિદ્ધિ નથી, મોક્ષ માર્ગ નથી, તો પણ એને અસમ્ય જ્ઞાન મિથ્યા જ્ઞાન ન કહી શકાય, એને સમ્ય જ્ઞાનના ભેદમાં લેવું પડે. એનું કારણ શ્રદ્ધાંત સમ્યક છે. શ્રદ્ધાંત જ્ઞાનમાં તો ઉપયોગ બાર ગયો છે, શ્રદ્ધાંત સમ્યક છે. તો શ્રદ્ધાંત સમ્યક છે એમાં બહારમાં જે પર પણ પરનો સ્વપણે સ્વીકાર હતો એ બંધ થઈ ગયો છે, પરને પરપણે જાણતું થઈ ગયું છે જ્ઞાન. ભલે પરને અવલંબે છે તો પણ પરપણે જાણીને અવલંબે છે, સ્વપણે જાણીને અવલંબતું નથી. મિથ્યા જ્ઞાનની જેમ આ ફરક છે. મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ પણ પરસત્તાવલંબનશીલ અને સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પણ પરસત્તાવલંબનશીલ બંને ભગવાનના દર્શન કરે છે. બેમાં ફેર છે, બે એક સરખું જાણતા નથી. એક સરખું છે, જ્ઞાન એક સરખું નથી. કેમ કે નિમિત્ત એક સરખું હોવા છતાં ઉપાદાન એક સરખું નથી. ઉપાદાનમાં ફરક થઈ ગયો છે. આમ શ્રદ્ધાનો પ્રભાવ પરિણામની અંદર બહુ ભાગ પ્રવર્તે છે. એનું કારણ શ્રદ્ધાન પૂરેપૂરું પૂરી શક્તિથી સમ્યક થઈને સ્વરૂપનો આશ્રય કરે છે અથવા સ્વીકારે છે સ્વરૂપને, અને એમાં ગુણભેદનો સ્વીકાર નથી. એ બાજુ પર્યાયનો સ્વીકાર નથી તો પણ બીજી બાજુ બીજા ગુણની અંદર સ્વરૂપમાં ઠરી જવાની ભાવના છે, એ પર્યાય અપેક્ષિત વિષય છે. ત્રિકાળી તો ઠરેલું છે, ત્રિકાળીમાં ઠરવું નહીં ઠરવું અથવા કંઈ કરવું નહીં કરવું એવો કોઈ અવકાશ નથી. એ તો અનાદિ અનંત પરિપૂર્ણ તત્વ છે. પણ અવસ્થા અસ્થિરપણે બહારમાં ભિન્ન ભિન્ન વિષયોમાં પ્રવર્તે છે, ભિન્ન ભિન્ન વિષયોને અવલંબે છે અને અશાંત પણ ઊભું થાય છે, તો એને ભાવના એમ છે સાધકને કે હું સદાય મારા સ્વરૂપમાં સ્થિર જ રહું, મારા સ્વરૂપમાં હું ઠરી જાઉં, જામી જાઉં. આ સિવાય મને પર્યાયમાં બીજો પ્રકાર હોય એવી મારી ભાવના નથી, એવી મારી ચાહના નથી, એવું હું ઈચ્છતો નથી. આમ શ્રદ્ધા ભલે પર્યાયને ન સ્વીકારતી હોવા છતાં ભાવનાનો વિષય આવો જ હોય અને બીજા પ્રકારે ન હોય. વિષય પ્રસિદ્ધ નહીં હોવાથી અને જરા અપટો વિચિત્ર હોવાથી તત્વજ્ઞાનની દ્રષ્ટિએ બેસતો નથી. શ્રદ્ધા આવી અને ભાવના આવી, આમાં શ્રદ્ધાની ભાવનાને મેળ ક્યાં છે એમ નથી. અહીંયા દરેક ગુણ પોતપોતાનું કામ કરે છે અને એક જ કાળે પોતાનું, શ્રદ્ધા જે કાળે પોતાનું કામ કરે છે તે જ કાળે પુરુષાર્થ પોતાનું કામ કરે છે, જ્ઞાન પોતાનું કામ કરે છે, આચરણ પોતાનું કામ કરે છે, અને દરેક પોતપોતાના વિષયમાં પોતાની રીતે પોતાનું કામ કરે છે સ્વતંત્રપણે. કોઈને આધીન કોઈ કામ કરતો નથી. એમાં એવું છે કે રાગ ઉપર ઉચ્ચાર આવે છે, પુરુષાર્થ સહિત છે, સ્વરૂપમાં ઠરવાના પુરુષાર્થ સહિત છે કે પૂરેપૂરું ઠરી જવું છે. અધૂરું ઠરીને બહાર અવાય છે એ ભાવનાનો વિષય નથી, બહાર અવાય છે તે ભાવનાનો વિષય નથી. પૂરેપૂરું ઠરી જવું, સ્થિર થવું એ ભાવનાનો વિષય છે. હા, ભાવનામાં રસ છે, જ્ઞાનનો આચરણ પુરુષાર્થ બધો રસ છે. તો પણ તે સ્વરૂપમાં ઠરી જવાની ભાવના વર્તે છે. હવે આ તરત જ સામે સામે કેમ લીધું છે? તો પણ કરીને શ્રદ્ધા પર્યાયને સ્વીકારતી નથી તો પણ આમ છે એમ તો પણ કહેવાની શું જરૂર છે? કે જ્યાં નિશ્ચયાભાસ છે ત્યાં ભાવના નથી હોતી. નિશ્ચયાભાસી જીવ નિશ્ચયના વિષયની જાણે મુખ્યતા કરતો હોય અને નિશ્ચય સ્વરૂપની હિમાયત કરતો હોય એવું લાગે છે, પણ એને આ ભાવના નથી ઉત્પન્ન થતી કે હું ઠરી જાઉં. પછી એ નિશ્ચયને આજ લઈને એમ કહે છે કે હવે પર્યાયમાં જે થવું હોય એ થાય, જે કાળે જે પર્યાય આવે પર્યાય સામે જોવે છે, પણ નિશ્ચયને અવલંબીને કહેનારા પણ એવા નિશ્ચયમાં કહેનારા નાનીઓ પણ હોય, છતાં એને ભાવના હોય છે એ વાતનો અહીંયા ખ્યાલ આપ્યો છે. કે સાધકને તો સ્વરૂપમાં પૂર્ણપણે ઠરી જવાની જ ભાવના હોય, બીજી ભાવના સાધકને ન હોય, ત્યારે નિશ્ચયાભાસીને એ ભાવના નથી હોતી. એટલે તો પણ શબ્દ કહીને આ વાત મૂકી છે, તો પણ કહેવા પાછળ કારણ છે કે ભલે પર્યાયનું શ્રદ્ધાને સ્વીકાર નથી, તો પણ ભાવનામાં પર્યાયમાં પૂર્ણપણે સ્વરૂપમાં થઈ જવું એવી ભાવના હોય એમ જ હોય. બીજી એક અપેક્ષા લઈએ દ્રષ્ટાંતમાં, કે જ્ઞાનીને પ્રવૃત્તિ નડતી નથી, પ્રવૃત્તિ નિવૃત્તિ બાહ્ય પ્રવૃત્તિને બાહ્ય, કોઈ જ્ઞાની ચક્રવર્તીથી માંડીને ગમે તેવું દેહમાં હોય છે, તો જેમ વૈજનને વિષનો ઉપયોગ છે એ વૈદ મરતો નથી એનાથી, વૈદ પોતે ઔષધની અંદર વિષનો ઉપયોગ કરે તો વૈદ મરતો નથી, નાનીને એ કોઈ પ્રવૃત્તિ છે એને સાધકપણામાં એનું સાધકપણું તોડીને બાધકપણું લાવે એવું કરી શકતી નથી, છતાં જ્ઞાનીની નિવૃત્તિની જ મુખ્યતા એ ભાવના રહે, પ્રવૃત્તિની ભાવના એને ન રહે. ભલે પ્રવૃત્તિ નિવૃત્તિ રહિત મારું તત્વ છે એવું શ્રદ્ધાન છે, પણ છતાં ભાવનામાં શું હોય, ભાવનામાં એની નિવૃત્તિની જ ભાવના હોય. કોઈ એમ કહે કે નાના જ્ઞાનીને તો પ્રવૃત્તિ નિવૃત્તિની ભાવનાનો પ્રશ્ન નથી, તો એ જ્ઞાનીની દશાને સમજ્યા નથી એમ છે. એટલે તો પણ કહીને વાત લઈએ છે કે શ્રદ્ધા તો શ્રદ્ધા છે, અને શ્રદ્ધાનો વિષય અનાદિ અનંત ધ્રુવ પરમ પરિણામે ભાવરૂપ પરમેશ્વર પદ છે, તો પણ અને કૃતકૃત છે શ્રદ્ધાનો વિષય, એમાં કઈ કરવાનું બાકી નથી, તો પણ અવસ્થા એ જે કરવાનું બાકી છે એની ભાવના હોય હોય ને હોય છે. ભલે વસ્તુમાં એમ કહે, એ વચન એના સમય છે, કહે તો પણ કે હવે કઈ કરવાનું બાકી રહેતું નથી, પણ એ શ્રદ્ધાના વિષયને મુખ્ય કરીને કહે છે. અવસ્થાની ભાવના એને જે છે એ છે, એમાં કોઈને ફરક હોઈ શકે, એટલે તો પણ શબ્દ વાક્યો છે. સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે, રાગાંશ રૂપ બહિર્મુખતા તેને દુઃખ રૂપે વિદાય છે. જે રાગાંશ છે સાધકને અને ઉપયોગમાં બહિર્મુખ ઉપયોગ છે, જેટલો રાગાંશ છે જેટલું બહિર્મુખ પણ છે, જેટલું પર સત્તાનું અવલંબન છે જ્ઞાનને આચરણને પુરુષાર્થને, ત્યારે એની માત્રામાં એનું દુઃખ ઉત્પન્ન થાય થાય ને થાય. ચોથા ગુણસ્થાનનું દુઃખ છે એ પરિણામનું અંશ ઘટીને પાંચમા ગુણસ્થાનનું દુઃખ ઘટે છે, છઠ્ઠા ગુણસ્થાને એથી પણ ઓછું દુઃખ થાય છે, પણ બે દુઃખ રૂપે વેદાય છે. સમ્યક દ્રષ્ટિ નર્કમાં જાય તો પણ અંતર સુખરસ ઘટાઘટી એમ કહે. બીજી બાજુથી એમ કહે કે સંગલન કસાય છે એ પણ બાળે છે, એ પણ જીવના ગુણને બાળે છે, એ શાંતિને બાળે છે એમ કહેવાય છે. બંને વાત છે, બંનેની અપેક્ષા સમજવી જોઈએ, તો વિરોધ વચન વિરોધ આવતો નથી, નેત્ર વચન વિરોધ ઉભો થાય કે એક બાજુથી એમ કહો છો કે નરકમાં પણ એનું દુઃખ નથી, પણ રાડ ગુણ તો પાડે છે, નરકમાં પરમાધામી માર મારે તો એને રાડ ગુણ પાડે છે, રડે છે, અને છતાં એને એમ કે અંતર સુખરસ ઘટાઘટી ઘટક ઘટક આત્માની શાંતિને પીએ છે ત્યાં. બીજી બાજુ છે એમ કે મુનિરાજને પણ જેટલો રાગાંશ છે એટલું દુઃખ છે, તો ત્યાં સુખના અંશની મુખ્યતાથી બહુ પર્યાયની વાત છે. કોઈ એમ કે દ્રષ્ટિ અપેક્ષા એમની જ્ઞાન અપેક્ષા એ વાત એમ પણ નથી, બહુ પર્યાયની જ વાત છે. તો સુખ પણ પર્યાયમાં વિદાય છે ને દુઃખ પણ પર્યાયમાં વિદાય છે. એટલું જરૂર છે કે સુખ વૃત્તિની મુખ્યતા છે, દુઃખ દુઃખ વૃત્તિનો અંશ છે, નિગમ દુઃખની મુખ્યતા નથી, પણ એ દુઃખ રૂપે વિદાય છે. સોગાનીજી કે દિવાળી પ્રત્યે ઉપયોગ જાય તેમાં પણ ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. સમય દ્રષ્ટિની વાત છે કે મિથ્યા દ્રષ્ટિની વાત છે કે સમય દ્રષ્ટિની વાત છે? એકાંત માને કે નરકનો આવો દૃષ્ટાંત લીધો છે માટે સમય દ્રષ્ટિને દુઃખ છે જ નહીં એમ નથી. એને દુઃખ જેટલો રાગ છે એટલું દુઃખ છે. રાગાંશરૂપ ભયંકર તેને દુઃખ રૂપે વિદાય છે. આ ગ્રંથમાં જ્ઞાન દશાનું સ્પષ્ટીકરણ તો ઘણું છે. કેટલા બોલ છે જે બધા અનેક પડખાથી જુદા જુદા પડખાથી વિષયને સ્પષ્ટ કરે છે. રાગાંશરૂપ ભયંકર તેને દુઃખ રૂપે વિદાય છે એટલી જ વાત લીધી. અને ચોથી એ એમાં એમાં લે છે કે વિતરાગતા સ્વરૂપ અંતર્મુખતા એને સુખ રૂપે વેદાય છે. દુઃખ અને સુખ એવી મિશ્ર અવસ્થા છે, સાધક દિશા છે એમાં, ધર્મ અને અધર્મ મિશ્ર અવસ્થા છે, ગુણ અને દોષની મિશ્ર અવસ્થા છે, સુખ દુઃખની મિશ્ર અવસ્થા છે. એટલે જેટલી વિતરાગતા પ્રકૃતિ છે, જેટલા અંશે વિતરાગતા પ્રકૃતિ છે અને અંતર્મુખતા છે, એટલું ત્યાં સુખનું પણ વેદન છે. સુખ વેદન મુખ્ય છે, દુઃખ વેદન ગૌણ છે. અને જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે છે. અને જે રાગાશરૂપ બહિર્મુખતા છે એ બાહ્ય વૃત્તિ છે તેનાથી સાધક જીવ ન્યારો ને ન્યારો રહે છે, જુદો ને જુદો રહે છે, એનાથી ભિન્ન જ રહે છે. અથવા એ મારું સ્વરૂપ નથી, એમાં મારું અસ્તિત્વ નથી, એમાં મારું કોઈ સ્વામિત્વ નથી, અને હું એનાથી સ્વરૂપે કરીને તદ્દન ભિન્ન છું એવો અનુભવ, એ બધા ભાવનો એકરૂપ અનુભવ એને ચાલુ ને ચાલુ રહે છે. રાગ વૃત્તિ ભલે ક્ષણે ક્ષણે ઉઠે છે તો પણ એનાથી હું ભીન છું એ વાત ચાલુ ને ચાલુ રહે છે, એમાં કદી ફેર પડતો નથી. 100 વાર પાડોશીને ત્યાં જાય તો પણ 1 વાર ભૂલ કરતો નથી કે આ મારું થઈ ગયું છે. એ 292માં દ્રષ્ટાંત લીધો એ પ્રકાર છે. જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તે છે તેનાથી સાધક ન્યારો ન્યારો રહે છે, તેનાથી પોતાનું ભિન્નપણ એને અનુભવાય છે, ક્યારેય પણ એમાં ભૂલ થતી નથી કે આ રાગ મારા સ્વરૂપમાં છે એવી ભૂલ થતી નથી. પોતાનું સ્વરૂપ રાગ રહિત પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં છે, અને રાગ એમાં ક્યારેય ભળતો નથી, આવી શકતો નથી, એની મર્યાદા જ જુદી છે. એટલે પછી એમ કહેવાય છે કે રાગનું ક્ષેત્ર જુદું અને આત્માનું ક્ષેત્ર મારું ક્ષેત્ર જુદું. સમયસારની 181 ગાથામાં એ વાત લીધી કે રાગનું ક્ષેત્ર જુદું છે અને મારું ક્ષેત્ર જુદું છે. સમરધિકારમાં એ વાત લીધી, એટલા માટે લીધી છે. ક્યારે પણ ભૂલ કરતો જ નથી કે આ રાગ મારામાં થાય છે. અશુદ્ધ થઈ જ્ઞાને એમ જાણે છે કે અશુદ્ધતા મારો અંશ છે, પ્રમાણ જ્ઞાનનો ભેદ છે. અશુદ્ધ નહીં તો અશુદ્ધતા મારો અંશ છે એમ જાણે છે. નિશ્ચયાભાસીની જેમ ઉડાડતો નથી, તો પણ એનાથી જુદો રહીએ છે. મારો જાણે છે અને જુદો રહીએ છે. સંસારમાં અનેક પ્રકાર એવા છે, ભાઈઓ ભાઈઓ જુદા થાય છે. કોઈના નફા નુકસાન સાથે કોઈના નફા નુકસાનને લેવા દેવા હોતી નથી. એક કરોડપતિ થાય તો બીજો ગરીબ જ રહે છે, અથવા એક દિવાળો કાઢે છે તો બીજાને એનું કાંઈ લાગતું વળગતું નથી. તો પણ એમ કહેવાય કે મારો ભાઈ છે, મદદ કરવી એ મારી ફરજ છે. મારો ભાઈ છે આખર તો અમે એક છીએ એમ કહેશું. એક પણ છીએ અને જુદા પણ છીએ, બે વાત એક સાથે છે કે નહીં? બીજા એને નુકસાન કરવા આવે તો એકતાને સાથે એકતાની મુખ્યતા કરે. પોતાને નુકસાનનો સવાલ આવે તો કે હું જુદો છું. એમ એક પણ રાખે અને જુદા પણ રાખે, એમ રાગથી જુદા પણ રાખે છે. એટલે અહીંયા નિશ્ચયાભાસીની જેમ જુદાપણું રાખે છે એમ છે. ત્યાં ક્ષેત્રથી જુદો થયો તો નિશ્ચયાભાસમાં ચાલ્યા જાય. રાગનું ક્ષેત્ર જુદો છે, એવી રીતે રાગનું ક્ષેત્ર મૂળમાં જુદું નથી. એનું ભાવનું ક્ષેત્ર જુદું છે, ભાવાત્મક કાર્યક્ષેત્ર એનું જુદું છે, પ્રવેશનું ક્ષેત્ર એનું એકનું એક છે. થાય છે ખરો, નથી થતો સર્વાંશે એમ તો વાત નથી. થાય છે તો એની શું પરિસ્થિતિ છે કે આંખમાં કોણ પડે અને ખૂંચા કરે એવી પરિસ્થિતિ છે. આંખમાં કોણ પડે, બીજી વાતો કરે, બીજો વિચાર કરે, પણ તો પણ જાણે કે એનો ઉપયોગ ત્યાં લાગેલો રહે છે કે આ કોણ નીકળી જાય તો સારું, આંખમાં ખૂંચા કરે છે નીકળી જાય તો સારું. એટલો વિચાર કરે છે એમ નહીં, જે તબીબી વિજ્ઞાનના અભ્યાસીઓ છે એમ કે છે કે શરીરમાં અવયવ એવી રીતે કામ કરે છે કે આંખમાં જે રસગ્રંથિઓ છે એમાંથી પાણી છૂટવા માંડે છે અને કણાને બહાર કાઢવાની મહેનત કરે છે. આંખમાં પાણી હોય તો ઉઘરાઈને છેવટે બહાર નીકળી જાય. દ્રવ્યને ભાવે, ઈચ્છા તો થાય જે કણાને કાઢી નાખે, પણ શરીર પણ એની મદદ કરે છે. જાણે કે એની ભાવનાને ભાવને અનુસરે છે. કોઈ ન જોઈએ તે ન જોઈએ, એમ રાગ ન જોઈએ વિતરાગ માર્ગ માટે. ભગવાન આપના પ્રત્યે અમને રાગ છે એટલું કે રહેવા દો, અમારા માર્ગમાં એ વાત નથી. અમે તારા ભગવાન ને તું અમારો ભક્ત એ વાત જ મૂળમાંથી અમે ક્યાં તને કીધી છે? અમે તો એમ કહીએ છીએ હું ભગવાન ને તું પણ ભગવાન, મૂળમાં આ વાત રાખીને આગળ ચાલીએ છીએ. એટલે રાગને રાખવો એ વિતરાગ માર્ગની અંદર કોઈ પણ બાને સિદ્ધાંતમાં નથી કે માર્ગમાં નથી. આંખમાં કોણ ન સમાય તેમ ચૈતન્ય પરિણતિમાં વિભાવ ન સમાય. જો સાધકને વાળમાં પ્રશસ્ત અપ્રશસ્ત રાગમાં દુઃખ ન લાગે અને અંદરમાં વિતરાગતામાં સુખ ન લાગે તો તે અંદર કેમ જાય? છે કહે છે કે સાધકને બહારમાં પ્રશસ્ત અપ્રશસ્ત રાગમાં દુઃખ ન લાગે, બંને લીધા છે. એટલે કે સાધકને અપ્રશસ્ત રાગ પણ ચોથા અને પાંચમા ગુણસ્થાન સુધી હોય છે, છઠ્ઠા ગુણસ્થાનથી પછી અપ્રશસ્ત રાગ નથી આવતો. અપ્રશસ્ત રાગ આવે તો છઠ્ઠું ગુણસ્થાન છૂટી જાય. ગુરુદેવ બહુ વાસ્તવિકતા છે એનું વર્ણન કરતા, વિષયનું દુઃખ છે એમ કે અપ્રશસ્ત રાગ નું દુઃખ છે, પંચેન્દ્રિય વિષય છે. દૃષ્ટાંત લેતા કે જેમ કોઈ રાજાને ત્યાં રાજકુમાર જન્મે, તાજો જન્મેલું કોમળ બાળક હોય, કોમળું બાળક હોય, એને જમશેદપુરની ભઠ્ઠીમાં નાખે. એટલે આજે એમાં લોખંડનું પાણી થાય છે, એમાં કુમળા શરીર વાળાને સામે નાખે, ડઠ્ઠર શરીર વાળાને નહીં, હમણાં શરીર વાળાને અને જે દુઃખ થાય એવું દુઃખ થાય છે. એમ મેં તમને બહુ આર્દ્ર દે છે, વેદના તો જુઓ, અપ્રશસ્ત રાગને વેદના કેવી છે. એટલે અપ્રશસ્ત રાગમાં આવે છે પણ આજે વેદનામાં આવે છે. એટલે કેમની પ્રવૃત્તિને ચાહતા નથી એનું કારણ છે, નિવૃત્તિની પ્રવૃત્તિમાં કેમ ફેર છે, આ ફરક છે કે એનો ત્રાસ વિશેષ છે. જે દુઃખ છે એનાથી ત્રાસ થાય છે, અને જો એમ ન થતું હોય તો અહીં તો એ દલીલ આપે છે કે અંદરમાં વિતરાગતામાં જો સુખ ના લાગે તો અંદર કેમ જાય, એનો પુરુષાર્થ કેવી રીતે ઉપડે. દુઃખ લાગે તો દુઃખથી છૂટવાનો પુરુષાર્થ ઉપડે, દુઃખ જ ન લાગે તો દુઃખથી છૂટવાનો પુરુષાર્થ ન ઉપડે. હા, સામાન્ય રીતે માણસ એમ કે છે, શું આપણે ચર્ચા કરે છે, પુરુષાર્થ ઉપડતો નથી, પુરુષાર્થ ઉપડતો નથી એમ કે છે. વાત સમજાય છે પણ પુરુષાર્થ ઉપડતો નથી. આ તો આપણે ત્યાં સમસ્યા એક ઊભી થયેલી છે, વાત સમજાયા પછી. તો એને આ પ્રશ્ન છે કે દુઃખ લાગ્યા વિના ક્યાંથી પુરુષાર્થ ઉપડશે. વાત સમજાય છે એમાં રાગમાં દુઃખ છે એ વાત સમજાય છે, તો હા એ પણ સમજાય છે. પણ એ સમજવાનો વિષય છે કે લાગવાનો વિષય છે? લાડવાનું હોય પણ સમજવાનો વિષય છે કે ચાખવાનો સ્વાદ કરી લેવાનો વિષય છે? એ કઈ વર્ણન કરવાનો વિષય નથી, વર્ણન થઈ એનું ગોળ પણ નહીં સમજાય જે સ્વાદથી સમજાશે. રાગમાં દુઃખ છે એ સમજાય છે, લાગતું નથી તો સમજાય છે કાંઈ ને, લાગે છે કાંઈ. ઉત્તર દક્ષિણની વાત થઈ ગઈ, સમજણ અને અનુભવને અંતર પડી ગયું એથી એનો પુરુષાર્થ ઉપડતો નથી. અથવા ખરેખર એ સમજણ હજી ઓઘ સંજ્ઞા એ કેમ છે? લોજિક ભલે આપે સમજે કે રાગમાં આકુલતા થાય છે, તેથી એનો યુક્તિ અનુભવ એમ કે છે કે રાગ છોડવો પડે છે, ગમે તેવો સુહાતો રાગ પણ જીવ છોડે છે. તો એનો અર્થ શું છે? કે ત્યાં દુઃખ છે. દુઃખ છે એમ ન્યાયથી નક્કી કરે તો પણ રોગ સંજ્ઞા એ કેમ છે? કે કેટલાક રાગમાં દુઃખ કલ્પે છે, કેટલાક રાગમાં સુખ કલ્પે છે, અથવા તેના તે રાગમાં ક્યારેક સુખ કલ્પે છે, વળી પાછો તેના તેના રાગમાં પાછો દુઃખ કલ્પે છે. ખરેખર એને રાગની ઓળખાણ નથી, રાગમાં રહેલા દુઃખની ઓળખાણ એને નથી એમ છે. આ જ્ઞાન એટલું સ્થૂળ છે અથવા જ્ઞાન એટલું મલિન છે, સ્થૂળ પણ છે અને મલિન પણ છે. ચોખ્ખું દર્પણ નથી, જ્ઞાન દર્પણમાં દુઃખનું દુઃખરૂપે ભાસમાં થવું જોઈએ, એ દુઃખરૂપે દુઃખ ભાસ્યમાન થતું નથી. જો સાધકને બાળમાં પ્રશસ્ત અથવા અપ્રશસ્ત રાગમાં દુઃખ ન લાગે અને અંદરમાં વિતરાગતામાં સુખ ન લાગે, બે એક સાથે છે, વિદાય છે, સુખાંશ અને દુઃખાંશ, રાગ અને વિતરાગતા એક સાથે છે, એક કાળમાં છે, એક પર્યાયમાં છે, એકમાં દુઃખ લાગે છે, એકમાં સુખ લાગે છે, તો તે અંદરમાં કેમ જાય? અંદરમાં એને જવાનો પુરુષાર્થ ઉપડતો નથી. દુઃખ લાગે તો જ સુખમાં જવાનો પુરુષાર્થ ઉપડે, દુઃખ ન લાગે તો એ પુરુષાર્થનો ઉત્થાન જ આવી શકે નહીં. એટલે તો એ વિષય મોક્ષ દશામાં લીધો છે, પૂર્વ ભૂમિકામાં, સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં એ વાત લીધી છે કે પ્રથમ રાગમાં દુઃખ લાગે તો એ રાગમાંથી છૂટવાનો પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે. જો પ્રથમ રાગમાં દુઃખ ન લાગે તો એને એ પુરુષાર્થનો ઉપાડ જ ન આવે, અથવા પુરુષાર્થનો ઉપાડ આવતો નથી એમાં ચોખ્ખી પરિસ્થિતિ એ છે કે જીવને રાગ છે એમાં દુઃખ લાગતું નથી. મોક્ષ દશામાં સમ્યક દર્શન પહેલા તો એક જ પ્રવૃત્તિનો રાગ છે, જ્ઞાન દશામાં એવો એક જ પ્રવૃત્તિનો રાગ નથી, તો પણ ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. તો એકત્વ બુદ્ધિના રાગમાં કેટલું દુઃખ હોય કે એમાં તો ઘણું દુઃખ છે, અનંત દુઃખ છે એમ કહે છે. જ્ઞાની એમ કહે છે કે એકત્વ બુદ્ધિના રાગમાં અનંત દુઃખ છે, થોડું દુઃખ નથી પણ અનંત દુઃખ છે. એ અનંત દુઃખ દુઃખ રૂપે ન લાગે તો એ આ વિષયની વાસ્તવિકતામાં એનો પ્રવેશ થયો નથી. અનંતા દુઃખમાં જરાય દુઃખ ના લાગે, પરિસ્થિતિ શું છે એની? અનંતા દુઃખમાં એને જરાય દુઃખ લાગતો નથી. ક્યાંથી ક્યાંથી કેવી રીતે છૂટવાનો હતો? જ્ઞાને તો ક્ષણે ક્ષણે છૂટતા જાય છે, એનું કારણ કે ભીન પડેલા દુઃખમાં એ દુઃખ લાગે છે, ભીન પડેલા રાગમાં એ દુઃખ લાગે છે, તો એ રાગથી એ છૂટતા જાય છે, એ રાગ પણ એમનો મટતો જાય છે. કેમ કે એમનો વિતરાગતામાં જવાનો પુરુષાર્થ ચાલુ રહે છે. અહીંયા તો એવી પરિસ્થિતિ છે કે એકત્વ બુદ્ધિમાં પણ જો દુઃખ નથી લાગતું તો પછી એનું કોઈ જાણપણું ને ધારણા જરા પણ કામમાં આવતી નથી. પણ આ પરિસ્થિતિ ઊભી થાય છે, જેટલો રાગ છે એમાં દુઃખ લાગવાનું શરૂ થાય છે, અથવા એની ઓળખાણ સુખ દુઃખ થી પણ શરૂ થાય છે. આત્માની ઓળખાણનો જ્યાં નિર્ણયનો વિષય ચાલે છે ત્યાં આ વાત સ્પષ્ટ છે કે જ્ઞાન લક્ષણથી આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ ઓળખાય છે, ત્યારે એ જ્ઞાન સ્વરૂપી આત્મા સુખ સ્વરૂપી છે એમ પણ ઓળખાય છે. કેમ કે પ્રયોજનનો વિષય જ્ઞાન નથી પણ પ્રયોજનનો વિષય સુખ છે, એટલે એ સાથે સાથે વાત છે કે જ્ઞાન સુખ રૂપે છે એમ ઓળખાણની અંદર ત્રિંચને પણ સુખ દુઃખનો વિભાગ જુદો પડે છે. એની પાસે તો વિશેષ જ્ઞાન નથી, વચન વ્યવહાર નથી, સમજવું સમજાવવું નથી, પૂર્વ સંસ્કારને બસ ત્યાં જ્ઞાન થાય છે. તો અંદરમાં જે પહેલી ઓળખાણ થાય છે જ્ઞાન થયા પહેલા એને ઓળખાણ થાય છે, સ્વપરની ભિન્નતા, સ્વપરની જુદાઈ, આ સ્વ ને આ પર એમ, એમાં આ સુખ ને આ દુઃખ, આ રાગ ને આ વિતરાગતા, આ રાગ ને આ જ્ઞાન, એ બધું જુદાપણમાં થાય છે. તીરું જોઈ તો પણ થાય છે. તિર્યંચ સુખ દુઃખ ને સમજી શકે છે એ વાત તો પ્રસિદ્ધ છે. તિર્યંચ સુખ દુઃખ ને સમજી શકે છે એ વાત તો પ્રસિદ્ધ છે. માખી પણ ફટકડી ઉપર બેસતી નથી, સાકરના ગાંગડા ઉપર બેસે છે. કીડી મૂકોડા પણ ફટકડીને ઓળખતા નથી, સાકર ને વળગે છે સુખ દુઃખ ની, એને ખબર ભલે ત્યાં કલ્પના છે સુખ દુઃખ ની, પણ સુખ દુઃખ ને સમજે છે એટલો ક્ષોભ્રમ ત્યાં છે. અસુમી પંચેન્દ્રિય છે, પણ અસુમીપણામાં તો સુખ દુઃખ ને સમજવાનો આટલો તો ક્ષોભ્રમ છે. કીડી મૂકોડા માટે તો સમય પંચેન્દ્રિય નથી, તો અસુમી છે, ત્રણ ઇન્દ્રિય છે, ઉરંગી જીવો છે, છતાં આટલું તો સુખ દુઃખ નું ત્યાં ખ્યાલ આવે છે, પણ વિવેક નથી બીજો કરી શકાતો. હવે કેટલાક શાસ્ત્ર વચનો નો સરવાળો મારે છે કે શાસ્ત્રમાં ક્યાંક રાગના વિષયમાં, રાગ વિશે રાગ આગ દહે એમ કહ્યું હોય, આ છ ઢાળાનો બોલ છે, રાગ આગ દહે સદા તા તે સમાવૃત છે, ક્યાંક રાગ વિશે રાગ આગ દહે એમ કહ્યું હોય, અથવા તો ભઠ્ઠી જેવું દુઃખ કીધું હોય, બે એક જ વાત છે. તો ક્યાંક શાસ્ત્રમાં પ્રશસ્ત રાગને વિષકુંભ કર્યો હોય, આ સમયસારની અંદર સર્વ વિશદ જ્ઞાન અધિકારમાં અમૃતચંદ્ર આચાર્ય મહારાજે વાત લીધી છે કે પ્રશસ્ત રાગ છે, પ્રતિક્રમણનો રાગ છે, વિષકુંભ છે, મારે દોષથી પાછા આવવાનું છે એવો વિકલ્પ થયો પ્રતિક્રમણમાં, તો તે વિષકુંભ છે, ઝેરનો ઘડો છે, રાગ થયો ને ઝેરનો ઘડો છે, આવું છે. રાગમાં ઝેર ભાળે છે, નાની રાગમાં સ્વરૂપમાં સ્વભાવમાં આનંદ અમૃતને ભાળે છે, અને સાથે સાથે રાગમાં ઝેર તત્વને જોવે છે. લોક સંજ્ઞાને વિષ કહ્યું છે કે જ્યાં સુધી મોક્ષ જીવ લોક સંજ્ઞાને કાળકૂટ ઝેર ન સમજે ત્યાં સુધી લોક સંજ્ઞા જીવ છોડી શકતો નથી. વજન એટલા માટે વધારે દીધું છે કે અનંત કાળમાં જેટલી વાર એ વિકાસ માર્ગમાં પણ ધર્મના બાને આવ્યો છે એમાં લોક સંજ્ઞા સાથે રાખે છે, લોકો મને આમ જોશે કે નહીં, લોકો મને આમ જોશે, લોકો મને આમ જોશે, લોક સંજ્ઞા એ ધર્મ કર્યો છે, અને એથી એને ધર્મ નથી થયો, પણ અધર્મ ચાલુ ને ચાલુ રહ્યો છે. એ તો બહુ માર્મિક વાત કરી છે. જીવધનાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, સમય દર્શન સહિત હતા ને, અવ્યવસાયી જેવા હતા, નિષ્પ્રો હતા, અને સહજ સ્વભાવે તો મુનિ જેવા હતા. સાધક દશામાં ભગવાન મહાવીર સ્વામી વર્ધમાન સ્વામીનું વર્ણન કરે છે, આત્માકાર પરિણામી હતા, ઠીક, ગ્રસ્ત અવસ્થામાં આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસાર પણ જાણીને પ્રવૃત્તિને નહોતા ઈચ્છતા, સર્વ વ્યવસાયમાં અસાર પણ જાણીને નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા, નિવૃત્તિ લીધી. તે વ્યવસાય આ તો એમ કે મહાપુરુષાર્થી હતા, મહાપરાક્રમી હતા, ચરમ શરીરી હતા, એ ભાવમાં જેને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવા એમ કે મહાવીર કહેવાના, મહાપરાક્રમી ને મહાવીર કહેવાના, એ પણ દૂર પ્રવૃત્યા. તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે, ખોટું સમાધાન લે છે ને એ જ્ઞાની રાજપાટ હોય છે, જ્ઞાનીને પ્રવૃત્તિ હોય છે, જ્ઞાનીને ભોગ ઉપભોગ હોય છે, એમ લેવાનું. એ પ્રવૃત્તિના કાળમાં આત્માકાર પરિણામી હતા એ અમને જેવા દેખાય છે, એટલે એમણે એ છોડી દીધું હતું. તો બીજા જીવે કરીને એમાં કયા પ્રકારે સમાધાન રાખવું વિચાર્યું છે, એને શું આશરો લીધો છે, કયો એવો અપસિદ્ધાંત પકડી લીધો તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવે વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. હવે અહીંયા મેં એમને પોઈન્ટ ઉઠાવ્યો છે, બહુ સારો છે, એની રુચિને પકડી છે કે જો તારી સંસારની રુચિ છે તો તું સિદ્ધાંતમાંથી ઉલટી વાત પકડીશ. કે જો સમય દ્રષ્ટિને પણ રાજપાટને ભોગવું ભોગ છે, જો તારી રુચિ આત્માની છે તો સમય દ્રષ્ટિ આત્માકાર પરિણામી છે અને રાજપાટમાં એને ક્યાંય સુવાતું નથી, એટલે એને છોડીને નિવૃત્ત થઈ ગયા. અથવા એ પ્રવૃત્તિમાં રહ્યા રહ્યા સદા નિવૃત્તિની ભાવનામાં રહેતા હતા, જે અહીંયા વાત કરી કે સ્વરૂપમાં ઠરી જવાની જેને ભાવના ભાવના વર્તે, બીજી ભાવના એને વર્તે નહીં. એટલે વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એની રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે, હવે અહીંયા આ શરત નાખી છે, બહુ સ્પષ્ટ ચિત્ર પકડ્યું છે, રુચિને પકડી લીધે વાત કરી છે, પકડી લીધી છે રુચિને, કે જો એમ ન કરવામાં આવે તો એમ લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મોક્ષ પદને વિશે થઈ નથી. જ્ઞાન દશાની વાત તો બહુ આઘી છે, પણ મોક્ષ પદને વિશે પણ એની જે જિજ્ઞાસા આવવી જોઈએ, જે અભિલાષા આવવી જોઈએ, જે ભાવના આવવી જોઈએ, એ વાત જે એને ઊભી થઈ નથી. અથવા તો એક વાત તો એમને જિજ્ઞાસા પણ લીધું પાત્રતાને લીધી, કે મુમુક્ષુની પાત્રતા એની નથી, જિજ્ઞાસા થાય પાત્રતાના સમયમાં છે. અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, આ એને બીજી નાળ પકડી છે. એક જ નાળનો ધબકારો કે એને ધર્મ કરવો છે અને લોક સંજ્ઞા રાખીને કરવો છે. એનો અર્થ શું થાય છે, બહુ સીધી રીતે વિચારીએ કે જયારે પ્રવૃત્તિથી નિવૃત્તિ થઈ છે તો સંભવ છે કે આર્થિક જીવન છે એની અંદર સ્તર નીચેનું આવે, તો જો નીચેનું સ્તર આવે તો એની જે ગણતરી છે તો લોકો મને આમ જોશે. લોકસંજ્ઞામાં તો એને લોકોની નજરમાં ઉચ્ચ પદ રાખવું છે ને ધર્મ કરવો છે, તો બારમાં જે ગણતરી મુકાય મુકાવ તે મુકાવ, જે લોકોને આંખ બાંધવો હોય તે બાંધવો, લોકોને ગમે તેવો અભિપ્રાય મારા વિશે થાય, હું તે છું તે છું, આ વિષયનું બળવાન પણ એને આપવું જોઈએ, તો લોક સંજ્ઞા છૂટે અને ધર્મની પાત્રતા ઉભી થાય, પાત્રતા ઉભી થાય એટલી વાત છે. 516 છે, 516 નંબર છે. જો તેની પાત્રતા નથી તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, પણ તેને ખરેખર આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા અથવા ભાવના ઘટતી નથી. કારણ કે બે જીવના સરખા પરિણામ હોય, એક બંધાયને બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. કેમ કે તું મહાવીર સ્વામીનું કે ચક્રવર્તીનું દ્રષ્ટાંત લે છો કે એ પણ પ્રવૃત્તિ કરે છે, અને પ્રવૃત્તિ કરે છે તો સ્પષ્ટપણે એમના પરિણામ પણ પ્રવૃત્તિમાં લાગેલા છે અને પ્રવૃત્તિ કરે છે, અને મારા પરિણામ પણ પ્રવૃત્તિમાં લાગેલા છે અને હું પ્રવૃત્તિ કરું છું, તો એ બંધાતા નથી અને હું બંધાઉં એ કેમ બને? તો કે બંનેના પરિણામમાં જુદી જુદી વાત છે. એક સરખા પરિણામ હોય તો એનું ફળ પણ એક સરખું આવે, એક બંધાય છે અને બીજો બંધાતો નથી એનો અર્થ કે બંનેના પરિણામ જુદા છે, એ વાત નક્કી છે. પણ ઉપર ઉપલબ્ધ દ્રષ્ટિએ તને બંને સરખા પરિણામ લાગે છે, અંદરનો ભેદ કોઈ જુદો છે. એ બીજે પણ જે છે કે આત્માની રુચિ વાળાને તો પ્રવૃત્તિ છે એનો ત્રાસ લાગ્યા વિના રે નહીં, ત્રાસ 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 લાગ્યા કરે, એ છળ પકડે નહીં કે ચક્રવર્તીને આમ છે, ફલાણા જ્ઞાનીને આમ છે, એવો છળ પકડે
નહીં.
એ અવલંબન લેવા માટે વાત કરી નથી, પણ એની શ્રદ્ધાનું બળ દેખાડવા માટે ક્યાંક વાત કરી છે. વાત કરી બીજી કયા હેતુથી કરી છે અને તે ગ્રહણ કર્યો છે કયો હેતુ, એ તો જુદી વાત છે. શું કહે છે કે રાગ ને આગ કયો હોય, રાગ ને વિષ્કોણ કયો હોય, ગમે તે ભાષામાં કયો હોય, સર્વત્ર ભાવ એક જ છે, સર્વત્ર અભિપ્રાય એક જ છે કે વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. એકાંતે વિભાવમાં દુઃખ દુઃખને દુઃખ છે, વિભાવમાં ક્યાંય સુખ નથી. સર્વત્ર સર્વત્ર નો છે એકાંતે, એક જ વાત છે કે વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. ભલે ઊંચામાં ઊંચા સ્વભાવ સ્વભાવ રૂપ કે અતિ સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય તો પણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુલતા છે અને જેટલો નિવૃત્ત સ્વરૂપમાં લીન થયો તેટલી શાંતિ અને સ્વરૂપનો આનંદ છે. શું કહે છે, ભલે ઊંચામાં ઊંચો શુભ ભાવ હોય, સ્વભાવનો વિકલ્પ હોય અને સૂક્ષ્મપણે સ્વભાવનો વિકલ્પ હોય, અતિ સૂક્ષ્મ લીધું ને, અતિ સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ એ સ્વભાવના વિકલ્પની છે. સ્વભાવ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે એ લક્ષમાં હોય, સ્વભાવ જ્ઞાનમાં હોય, અને ઉગ્રતા ઓછી હોય તો વિકલ્પ ઉઠે, ઉગ્રતા આવે તો વિકલ્પ તૂટે. તો ઓછી ઉગ્રતાના કાળમાં, પુરુષાર્થની મંદતાના કાળમાં સ્વભાવ લક્ષમાં હોય તો પણ સૂક્ષ્મ રાગ ઉઠે કે આ હું, આ હું એટલો જ એમ, આ તે હું, આ હું એમ, એવું સૂક્ષ્મ રાગ ઉઠે, હું પણ આનો સ્વરૂપમાં હું પણ આનો, તો પણ એમાં આકુલતા છે. એ કાળે બી આકુલતા જણાય છે કે આ જે છે આ હું, એમાં આ જે છે હું છું એ તો અનંત શાંતિનો પ્રેમ છું, એના પ્રત્યે ધરતી વૃત્તિમાં પણ શાંતિ છે અને જેટલો વિકલ્પાંશ છે એટલો દુઃખ છે, એ ત્યાં જુદું પડે છે. બેની જાત જુદી હોવાથી બંને ત્યાં જુદા પડે છે. પાણીને તેલ રંગમાં ભલે પારદર્શક છે, પાણી પારદર્શક, તેલ પણ પારદર્શક, છતાં તેલમાં પાણી નથી, પાણીમાં તેલ નથી, એનું કુંડાળું જુદું જ હોય. એમ રાગનું કુંડાળું જુદું છે, જ્ઞાનમાં સ્વરૂપમાં રાગ સમાયું નથી. સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય તો પણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુલતા છે અને જેટલી નિવૃત્તિ થઈ રાગથી, જેટલી ભિન્નપણું થઈને નિવૃત્તિ થઈ અથવા સ્વરૂપમાં પ્રવૃત્તિ થઈ, સ્વરૂપમાં લીન થયો, તેટલી શાંતિ અને સ્વરૂપનો આનંદ છે. એ શાંતિ ને આનંદ પાસે દુઃખ જુદું પડી જાય, શાંતિ ને આનંદ અને દુઃખ બે એકમાં ભળી જાય કેમ બને, બે તત્વ વિરુદ્ધ તત્વ છે, કેવી રીતે ભળી શકે. પાણી લુખું છે ને તેલ ચીકણું છે, આને લુખાશ ગણે છે આને ચિકાશ ગણે છે, બે એકબીજામાં ભળી શકે નહીં. એ આવો સૂક્ષ્મ રાગનું દુઃખ છે એ માત્ર ભેદ જ્ઞાન થી સમજાય છે અને એ જૈન દર્શનમાં જ પ્રસિદ્ધ વિષય છે. બાકી તો રાગને જ ધર્મ માને છે, બહુ સારો રાગ થયો, બહુ સારી ભાવના થઈ, ધર્મ થઈ ગયો, આવું આ મૂળ માર્ગને સમજ્યા વિના જૈનમાં કે અજૈનમાં આ ગોટો ચાલે છે અને એથી કરીને ધર્મની પ્રાપ્તિ થવાને બદલે મિથ્યાત્વરૂપ અધર્મની પ્રાપ્તિ થાય છે. અધર્મને ધર્મ માનતા એક તત્વમાં બીજા તત્વની ભ્રાંતિ થઈ છે, એ મિથ્યાત્વ સહિતનો અધર્મ છે. અહીંયા એ વિષય સુખ દુઃખથી લીધો છે. જ્ઞાન ને રાગ થી જયારે વાત લે છે ત્યારે પણ આ પોઈન્ટ તો લે છે સમયસર. 294 ગાથા વેદ જ્ઞાન નો અધિકાર છે મોક્ષ અધિકાર ની અંદર, ત્યાં પણ સાથે એ વાત લીધી કે રાગ તો આકુરતા રૂપ છે, જયારે જ્ઞાન નિરાકુરતા રૂપ છે, માટે રાગ અને જ્ઞાન જુદા છે. એમ રાગ ને જ્ઞાન ને ભિન્ન સમજાવવા સુખદુઃખ ની વાત લેવામાં આવે છે, કેમ કે વેદન થી પકડવામાં આવે છે, વિચાર કરીને નહીં પણ વેદન થી પકડે છે. એટલે એ રીતે સાધક દશાની અંદર બંને ભાવો જેમ છે એમ જુદા જુદા અનુભવમાં રહીએ છે, બંનેનું ભેળસેળ પણ થતું નથી, અને તેથી રાગ ને આકુરતાથી નિવૃત્ત થઈને સહજપણે સુખ સ્વભાવમાં સાધક આગળ વધે છે.
જય પ્રભુ જય જય.